જય જીનેન્દ્ર બધાને. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લેશે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવાજ્યાયાણમ, નમો લોએ સર્વસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. જો આજે શાશ્વત પર્વ અષ્ટાનિકા પર્વનો છેલ્લો દિવસ છે. હમણાં જ આપણે શ્રી નંદીશ્વર દ્વીપના ઉત્તરના દિશામાં બિરાજમાન 13 જૈન ચૈત્યાલયોની પૂજન આપણે કરી. એના સિવાય આ ફાગણ માસમાં જે પૂજ્ય ગુરુદેવશ્રીને સમયસરજી પરમાગમ હાથમાં આવ્યું એને 100 વર્ષ પૂરા થયા એવી કોઈક તો એક ધન્ય ઘડી હતી જ્યારે દામનગરમાં દામોદર શેઠ ગુરુદેવશ્રી માટે એ સમયસરજી પરમાગમ લાવ્યા કે લો સાહેબ આ કંઈક નવો ગ્રંથ છે. અને હાથમાં લેતા જ એને વાંચતા જ પૂજ્ય ગુરુદેવશ્રી કહી ઉઠ્યા કે આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. જો આ કડી કાળમાં, અત્યારના વર્તમાનમાં પંચમ કાળમાં જો પહેલેથી શરૂ કરીએ છે, આજે અષ્ટાનિકા મહાપર્વનો અંતિમ દિન છે. હમણાં જ આપણે નંદીશ્વર દ્વીપના ઉત્તર દિશાના જિનાલયોની ચર્ચા કરી, પૂજન કરી અને તે સિવાય આજે આ ફાગણ માસમાં પૂજ્ય ગુરુદેવશ્રીને સમયસરજી પરમાગમ હાથમાં આવ્યું એને 100 વર્ષ પૂરા થયા એવી કોઈ ધન્ય ઘડી હતી કે જ્યાં દામનગરમાં દામોદર શેઠ પૂજ્ય ગુરુદેવશ્રી માટે સમયસરજી પરમાગમ લાવ્યા અને સમયસરજી પરમાગમને હાથમાં લેતા જ એને વાંચતા જ પૂજ્ય ગુરુદેવશ્રી કહી ઉઠ્યા કે આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. જો અત્યારના કળી કાળમાં, વર્તમાન અવસરપીણી કાળમાં પંચમ કાળ ચાલુ છે એટલે જીનેન્દ્ર ભગવાનની તો હયાતી છે નહીં, અને વર્તમાનનો કાળ એવો કળિયુગ જેવો છે કે સાચા મુનિરાજ પણ દેખાતા નથી. એટલે વર્તમાનમાં જો આપણને કોઈ એક માર્ગદર્શક હોય તો એ ફક્ત જીનવાણી માત છે. અને એ જીનવાણીમાં પણ જે શિરમોર, જે શાસ્ત્રોનું પણ શાસ્ત્ર એવું સમયસરજી પરમાગમ, એ આપણા ભાગ્યે પૂજ્ય ગુરુદેવશ્રીના હાથમાં આવ્યું અને એના પછી પૂજ્ય ગુરુદેવશ્રીએ જે સત્ય માર્ગની એવી રેલમછેલ 45 વર્ષ સુધી સોનગઢથી ચલાવી કે આપણા એવા સદભાગ્ય કે આજે પણ આપણને એ વાણી ઉપલબ્ધ છે. ચાલો આપણે આપણા ચાલતા વિષયમાં આગળ વધીએ છે. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એનો આપણે 8મો અધિકાર, જે પ્રમાણ, નય અને નિક્ષેપ અધિકાર છે, એની આપણે ચર્ચા કરી રહ્યા હતા. લાસ્ટ ક્લાસમાં આપણે જે લક્ષણ અને લક્ષણાભાસની ચર્ચા શરૂ કરી હતી, જો આજે આપણે લક્ષણ અને લક્ષણાભાસ પૂરું કરશું. એના અમુક સિદ્ધાંતો જે આપણે જોવાના બાકી છે એ આપણે જોશું. જો આપણે થોડુંક રિવિઝન કરીએ છીએ પછી આગળ વધીએ. પદાર્થને જાણવાના ઉપાય કેટલા, સૌથી પહેલો ક્વેશ્ચન છે ને કે કોઈ પદાર્થને જાણવા માટે કેટલા ઉપાય છે, તો 4 છે. પહેલું છે લક્ષણ, બીજું પ્રમાણ, નય અને નિક્ષેપ. એમાં પ્રમાણ અને નય તો જ્ઞાનના ભેદ છે. નિક્ષેપ એ તો નામ સ્થાપના અને દ્રવ્ય ભાવ, એટલે કે કોઈ એક વસ્તુમાં કોઈ બીજી વસ્તુનો આરોપ કરવો, વ્યવહાર કરવો, તેને નિક્ષેપ કહેવાય છે. તો લક્ષણ શું છે? લક્ષણ એટલે પદાર્થને જાણવાની ચાવી, પદાર્થને ઓળખવાની એવી વિશેષતા કે જેનાથી એ પદાર્થને જુદો પાડી શકાય છે. જો આપણે લક્ષણની પરિભાષા જોઈ હતી કે ઘણા મળેલા પદાર્થમાંથી કોઈ એક પદાર્થને જુદો કરનાર હેતુને લક્ષણ કહે છે. ઘણા મળેલા પદાર્થમાંથી કોઈ એક પદાર્થને જુદો કરવા માટે લક્ષણ કામમાં આવે છે. જો લક્ષ્ય કોને કહેવાય? જે પદાર્થને જુદો પાડવો છે તેને લક્ષ્ય કહેવાય, અને જે પદાર્થમાં એટલે એના જે લક્ષણથી જુદું પાડવું છે, એની જે એના જે વિશેષ ગુણથી જુદું પાડવું છે તો એને લક્ષણ કહે છે. આ સામાન્ય ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ થઈ ગઈ. હવે જો આપણે અહીંયા એક વિશેષ વાત કરી હતી જે પ્રશ્નોત્તર માળામાં નથી પણ અન્યત્ર જોવા મળે છે કે લક્ષણના બે ભેદ છે, એક છે આત્મભૂત લક્ષણ અને એક છે અનાત્મભૂત લક્ષણ. આત્મભૂત અને અનાત્મભૂત, હવે જો આનો શું મતલબ? આત્મભૂત એટલે આત્મ એટલે પોતાનું, ભૂત એટલે પોતાનું હોવું, જે લક્ષણ પોતાનું ત્રિકાળ લક્ષણ છે તેને આત્મભૂત લક્ષણ કહેવામાં આવે છે. જેવી રીતના કે જીવ દ્રવ્યનું લક્ષણ જ્ઞાન, જેવી રીતના પૂતગલ દ્રવ્યનું લક્ષણ સ્પર્શ રસ ગંધ વર્ણ, આ તેમના આત્મભૂત લક્ષણો છે. અને અનાત્મભૂત લક્ષણ કોને કહેવાય? અનાત્મભૂત એટલે અન નહીં, આત્મ પોતાનું, જે પોતાનું લક્ષણ નથી પણ ઉપચારથી કોઈ પરિસ્થિતિમાં એને લક્ષણ તરીકે આરોપ આપવામાં આવે છે, કોઈ તાત્કાલિક સિચ્યુએશનમાં એને લક્ષણ તરીકે આરોપ આપવામાં આવે છે તો તેને અનાત્મભૂત લક્ષણ કહેવાય છે. જો લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ પણ લીધું હતું કે જેના હાથમાં લાકડી છે એ દેવદત્ત, અથવા જેણે ચશ્મા પહેરેલા છે એ વ્યક્તિ ફલાણું ફલાણું છે. તો હવે આટલા બધા લોકો બેઠા હોય સભામાં, એમાં ચશ્મા જો બે જણે પહેરેલા હોય તો એ અનાત્મભૂત લક્ષણ બેસતું નથી. કોઈ એક જ જણે જો એ પરિસ્થિતિમાં ચશ્મા આદિ પહેર્યા હોય તો એનાથી એ પર્સનને ઓળખાવવાની પદ્ધતિ, ટેમ્પરરી પદ્ધતિ, તેને અનાત્મભૂત લક્ષણ કહેવામાં આવે છે. અનાત્મભૂત લક્ષણ શેના માટે વાપરવામાં આવે છે? કે કોઈક પરિસ્થિતિમાં કોઈક વિશેષ વ્યક્તિ અથવા વસ્તુને ઓળખવા માટે કોઈ અન્ય પદાર્થને પણ એનું લક્ષણ કહી દેવું તેને અનાત્મભૂત લક્ષણ કહે છે. જો હવે આ બુકમાં અહીંયા ડિફરન્શિયેટ બિટવીન છે તો એ બહુ સરસ છે. આપણે જોઈએ અમુક પોઈન્ટ્સ. આ બાજુ આત્મભૂત લક્ષણ છે લેફ્ટ સાઈડ, અને રાઈટ સાઈડ અનાત્મભૂત લક્ષણ. જો આત્મભૂત એ વસ્તુ સાથે એકમેક હોય છે, આત્મભૂત લક્ષણ કેવું છે? કે વસ્તુ સાથે એકમેક છે. અને અનાત્મભૂત કેવું છે? કે વસ્તુ સાથે એકમેક નથી, એ તો કોઈક પરિસ્થિતિમાં વર્તમાનમાં એની સાથે રહેલું છે. બીજું, આત્મભૂત લક્ષણ તે વસ્તુનું વાસ્તવિક લક્ષણ છે, એનું યથાર્થ લક્ષણ છે. જે આપણે આગળ ઓલા દોષ જોયા બધા, અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ દોષ, એ દોષો જેમાં ન હોય એવું લક્ષણ તેને આત્મભૂત લક્ષણ કહે છે. એ ખરેખર પદાર્થનું સાચું લક્ષણ છે. જ્યારે અનાત્મભૂત કેવું છે? કે એ સંયોગની અપેક્ષાએ વસ્તુનું ખાલી જ્ઞાન કરાવવા માટે કોઈક વસ્તુને અનાત્મભૂત કીધી છે. તાત્કાલિક ઉપચાર જે કરવામાં આવે છે તેને અનાત્મભૂત લક્ષણ કહે છે. જેવી રીતના આપણે એક્ઝામ્પલ લીધું છે કે જેણે વ્હાઈટ કપ જબ્બો લેંગો પહેર્યો હોય તે આ વ્યક્તિ છે. તો હવે આટલા બધા લોકોમાં કોઈ એક જણે વ્હાઈટ જબ્બો લેંગો પહેર્યો હોય તો એનાથી એને ઓળખાવવાની પદ્ધતિ, તેને અનાત્મભૂત લક્ષણ કહેવામાં આવે છે. પછી જો આગળ, આત્મભૂત લક્ષણ ત્રૈકાલિક હોય છે, ત્રણેય કાળ આત્મામાં, એ આત્મામાં એટલે કે એ પદાર્થમાં એ લક્ષણ હોય જ છે. જ્યારે કે અનાત્મભૂત લક્ષણ કેવું છે? એ ત્રૈકાલિક નથી, તાત્કાલિક લક્ષણ છે. આત્મભૂત લક્ષણ સર્વત્ર પાયા જાતા હૈ, એટલે કે જેટલી વિશ્વની વસ્તુઓ છે એ બધી વસ્તુઓનું કંઈક ને કંઈક લક્ષણ તો હોય જ છે ને, એટલે એને આત્મભૂત લક્ષણને સર્વત્ર કહેવામાં આવે છે. જ્યારે અનાત્મભૂત લક્ષણ કેવું છે, એ તો કોઈક પરિસ્થિતિમાં કોઈક ઉપચાર કરવાની જે રીત છે તેને અનાત્મભૂત કહેવાય છે. તો દર વખતે સર્વત્ર જોવા મળતું નથી, એ તો ક્યારેક ક્યારેક એવો ઉપચાર કરવામાં આવે છે. જો આગળ વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવા માટે આત્મભૂત લક્ષણ જ કાર્યકારી છે. આત્મભૂત લક્ષણ એ પદાર્થમાં ત્રિકાળિક હોય છે, અને ત્રિકાળી તો હોય છે પણ સાથે સાથે એ પદાર્થમાં જ છે, બીજા પદાર્થમાં નથી, માટે એને આત્મભૂત કહેવાય છે. માટે એ વસ્તુનો નિર્ણય કરવા આત્મભૂત લક્ષણ જ કાર્યકારી હોય છે. અનાત્મભૂત લક્ષણ ખરેખર કાર્યકારી નથી, પણ આ તો કોઈક પરિસ્થિતિમાં એને વાપરીને પદાર્થને જુદો પાડવામાં આવે છે. જો પછી આત્મભૂત લક્ષણને જો સાચી રીતે ન ઓળખવામાં આવે તો એમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ આદિ દોષ આવે છે. એ જે આગળ આપણે દોષ વાંચવાના છે એ દોષ કેના છે, કે આત્મભૂત લક્ષણના છે. અનાત્મભૂત લક્ષણમાં એ બધા દોષો લગાવવામાં આવતા નથી, કેમ કે જનરલી અનાત્મભૂત એટલે શું, કે પદાર્થમાં એ લક્ષણ છે જ નહીં. હવે જો પદાર્થમાં એ લક્ષણ છે જ નહીં તો એમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ બધા દોષ ક્યાંથી આવે, ખ્યાલ આવે છે ને? એટલે એ ત્રણ દોષો અનાત્મભૂતમાં લગાવવામાં નથી આવતા. આત્મભૂતથી વસ્તુની પરીક્ષા થાય છે, અનાત્મભૂતથી વસ્તુની પરીક્ષા થતી નથી. જો આ રીતે આપણે આત્મભૂત અને અનાત્મભૂત આ બે લક્ષણોને સારી રીતે જાણ્યા, લક્ષણો જે છે એ શું છે, કે વિશેષ ગુણમાં પણ અમુક વિશેષ કે જે એ જ દ્રવ્યમાં જોવામાં આવે છે અને બીજામાં નહીં, તો એના બેઝિસ પર પદાર્થને ઓળખવાની કેપેબિલિટી જેમાં હોય તેને આત્મભૂત કીધા, અને કોઈક પરિસ્થિતિમાં ખરેખર એ દ્રવ્યમાં એ વિશેષતા નથી પણ તો પણ એનો ઉપચાર, એનો આરોપ આપીને એને લક્ષણ કહી દેવું તેને અનાત્મભૂત લક્ષણ કહેવામાં આવે છે. બરાબર, ચાલો હવે આગળ જઈએ. હવે જો આપણે અહીંયા લક્ષણાભાસ આવે છે, લક્ષણાભાસ એટલે જે આત્મભૂત લક્ષણો છે એ લક્ષણોમાં ભૂલથી જે ખરેખર લક્ષણ નથી એને લક્ષણ માની લેવું, એને લક્ષણાભાસ કહેવામાં આવે છે. જો જે લક્ષણ સદોષ હોય છે તેને લક્ષણાભાસ કહે છે. આ સદોષ લક્ષણના ત્રણ કયા કયા દોષ છે, તો ત્રણ પ્રકારના દોષ છે, અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ. જો આમાં અવ્યાપ્તિ ને અતિવ્યાપ્તિની ચર્ચા આપણી લાસ્ટ ટાઈમ થઈ હતી, અસંભવ બાકી હતું, ફરીથી જરા જોઈ લઈએ. જો અવ્યાપ્તિ દોષ કોને કહે છે, જે લક્ષના એક દેશમાં એટલે કે એક ભાગમાં લક્ષણનું રહેવું તેને અવ્યાપ્તિ દોષ કહે છે. લક્ષના એક દેશમાં રહેવું તેને અવ્યાપ્તિ દોષ કહે છે. એક દેશ એટલે એક ભાગમાં, એટલે કે બધા જ પદાર્થોમાં એવું લક્ષણ નથી, આખા પદાર્થમાં એવું લક્ષણ નથી, એના એક ભાગમાં એવું લક્ષણ છે અને એના બીજા ભાગમાં એવું લક્ષણ નથી, તો ત્યાં બીજા ભાગમાં લક્ષણ નથી તો એ પદાર્થ જ નહીં રહે ને. જો ફરીથી સમજો, આ આપણું આત્મા શરીર પ્રમાણ છે, બરાબર. હવે શરીર પ્રમાણ આત્મામાં જ્ઞાન ખાલી અહીંયા બ્રેનના ભાગમાં જ જ્ઞાન હોત, ખાલી આ બ્રેનના ભાગમાં જ જ્ઞાન હોત અને બાકીના ભાગમાં જો જ્ઞાન ન હોત તો શું થાત, કે આ બાકીનો નીચેનો આત્મા જે છે જ્યાં જ્ઞાન નથી એટલો આત્મા તો અનાત્મા થઈ જશે, એટલો આત્મા જડરૂપ ઉદ્ગલ થઈ જશે કે નહીં, કેમ કે એનામાં એટલો એ જ્ઞાન જે એનું લક્ષણ છે એમાં છે નહીં, ખ્યાલ આવે છે ને? તો અવ્યાપ્તિ દોષ એટલે શું છે, કે આખા પદાર્થમાં ન હોવું પણ અમુક અમુકમાં હોવું. જેવી રીતના જો અહીંયા ઉદાહરણ આપ્યું છે પશુનું લક્ષણ શિંગડું. હવે પશુ કેટલા છે, કે જેટલા પણ તિર્યંચો છે, જેટલા પણ જે એનિમલ્સ છે ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, ગધેડું, ઘોડો આદિ બધા, એ બધાને પશુ કહેવાય છે. તો શું બધામાં શિંગડા હોય છે? કે ના, બધામાં શિંગડા નથી હોતા. કોઈક કોઈકમાં શિંગડા હોય છે ને કોઈક કોઈકમાં નથી હોતા. તો જેમાં શિંગડા છે એને જો પશુનું લક્ષણ બનાવવામાં આવે તો જેમાં જેમાં શિંગડા નથી એ એનિમલ પશુની કેટેગરીમાંથી બહાર નીકળી જશે. એટલે ત્યાં આને દોષ કહેવામાં આવે છે. આ દોષ શું છે? કે જાણે આખી વસ્તુમાં ફેલાયેલું નથી એ લક્ષણ, પણ ખાલી પાર્શિયલમાં ફેલાયેલું જોવામાં આવે છે. જો વિશેષ, જે કોઈ લક્ષમાં હોય તથા કોઈમાં ન હોય એ પ્રમાણે લક્ષના એક દેશમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અવ્યાપ્તિપણું જાણવું. જો અવ્યાપ્તિ શબ્દનો મતલબ શું છે? વ્યાપ્તિ, વ્યાપ્તિ એટલે વ્યાપ્ત થવું, સ્પ્રેડ થવું, સ્પ્રેડ થવું. હવે એ લક્ષણ કેવું છે? કે અવ્યાપ્તિ છે. અવ્યાપ્તિ એટલે આખું સ્પ્રેડ થયેલું નથી. અને ઓલું બીજું કેવું છે? અતિવ્યાપ્તિ છે. અતિવ્યાપ્તિ એટલે કે સ્પ્રેડ થયેલું છે પણ અતિશય સ્પ્રેડ થયેલું છે. અતિશય એટલે કેવું? કે આ પદાર્થમાં તો છે પણ બીજા પદાર્થમાં પણ છે. ખ્યાલ આવે છે ને? તો એને અતિવ્યાપ્તિ કહેવામાં આવે છે. જો અહીંયા ઉદાહરણ આપ્યું, જેમ કે આત્માનું લક્ષણ કેવળ જ્ઞાન કહીએ, ત્યાં કેવળ જ્ઞાન તો કોઈ આત્મામાં છે અને કોઈ આત્મામાં નથી. જેટલા સર્વજ્ઞ ભગવાન થઈ ગયા એમને તો કેવળ જ્ઞાન છે, પણ બાકીના જીવ જે સંસારી છે એમને કેવળ જ્ઞાન નથી. તો જો આત્માનું લક્ષણ કેવળ જ્ઞાન બનાવવામાં આવે તો ખાલી સર્વજ્ઞ ભગવાન જ આત્મા રહેશે અને બાકીના બધા સંસારી જીવ આત્મા નહીં રહે. ખ્યાલ આવે છે ને? એટલે આમાં અવ્યાપ્તિ દોષ આવે છે. માટે એ લક્ષણ અવ્યાપ્તિ દોષ સહિત છે, કારણ કે એ વડે આત્મામાં ઓળખતા અલ્પજ્ઞાની જીવ આત્મા ન ઠરે. જે અલ્પજ્ઞાની છે સંસારમાં જે જીવો છે એ બધા આત્મા નહીં ઠરે જો કેવળ જ્ઞાનને આત્માનું લક્ષણ બનાવશું તો. સિમિલરલી એનું ઓપોઝિટ કરી નાખો કે જો મતિશ્રુત જ્ઞાનને આત્માનું લક્ષણ બનાવવામાં આવે તો જેટલા સર્વજ્ઞ ભગવાન છે એ બધા આત્મા નહીં ઠરે, કેમ કે એમને મતિશ્રુત જ્ઞાન નથી, એમને હવે ફક્ત કેવળ જ્ઞાન જ છે. ખ્યાલ આવ્યો ને? એટલે કોઈ આત્માની એક પર્ટિક્યુલર જ્ઞાનની પર્યાય, એ પર્યાયને ક્યારે આત્માનું લક્ષણ બનાવી શકાતું નથી. કેમ કે જો એ પર્ટિક્યુલર જ્ઞાનની પર્યાયને આત્માનું લક્ષણ બનાવતા એ ફક્ત એટલા સમય માટે જ લક્ષણ રહેશે, બાકીના સમય માટે લક્ષણ નહીં રહે. અથવા તો એ પર્યાય જેટલા જીવમાં જોવામાં આવશે એટલા જ જીવ જીવ રહેશે, બાકીના જીવો જીવ નહીં રહે. ખ્યાલ આવે છે ને? તો આ બધામાં અવ્યાપ્તિ દોષ આવે છે. હવે જો આગળ એના પછી જોઈએ બીજું, અતિવ્યાપ્તિ દોષ. અતિવ્યાપ્તિ અતિશય વ્યાપેલું છે, એટલે જે લક્ષ તેમજ અલક્ષ લક્ષણનું રહેવું, લક્ષ તેમજ અલક્ષમાં લક્ષણનું રહેવું તેને અતિવ્યાપ્તિ દોષ કહે છે. જે પદાર્થની આપણે ચર્ચા કરીએ છીએ એ અને એના સિવાય બીજા પદાર્થો, એ બંનેમાં આ લક્ષણ જોવામાં આવે તો તેને અતિવ્યાપ્તિ દોષ કહે છે. જેવી રીતના જો અહીંયા એક્ઝામ્પલ છે, ગાયનું લક્ષણ શિંગડા. હવે ગાય નામનું જે પ્રાણી છે એમાં તો બધામાં શિંગડા જોવામાં આવે છે કે નહીં? હા, આવે છે. તો પછી શું પ્રોબ્લેમ છે? તમે એને લક્ષણ કહો. ખ્યાલ આવે છે કે નહીં? કે જ્યાં જ્યાં શિંગડા હોય ત્યાં ગાય હોવી જોઈએ. પણ જો એવું નથી, કેમ કે ગાયને છોડીને કોઈ બીજા પ્રાણીઓ છે એ બીજા પ્રાણીઓમાં પણ શિંગડા હોય છે. માટે જો એમ કહો કે જ્યાં જ્યાં શિંગડા ત્યાં ત્યાં ગાય, તો એ ખોટું ઠરે. કેમ કે શિંગડાઓ બીજામાં પણ જોવામાં આવે છે, માટે ત્યાં અતિવ્યાપ્તિ દોષ લાગુ પડે છે. જો વિશેષ, જે લક્ષ્ય અને અલક્ષ્ય બંનેમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અતિવ્યાપ્તિ પણ જાણવું. જે લક્ષમાં અને અલક્ષ બંનેમાં છે, બંનેમાં એ લક્ષણ જોવામાં આવે છે તો ત્યાં અતિવ્યાપ્તિ પણ જાણવું જોઈએ. જો જેમ આત્માનું લક્ષણ અમૂર્તત્વ કહ્યું, અમૂર્તત્વ એટલે કે જે અમૂર્તિક પદાર્થ છે, અમૂર્તિક પદાર્થ છે એટલે કે જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણન નથી એવો પદાર્થ આત્મા, હા, જે દેખાતો નથી એવો પદાર્થ આત્મા. પણ એવું લક્ષણ બનાવતા પ્રોબ્લેમ શું આવશે કે એવું લક્ષણ તો આકાશમાં પણ છે, કાળમાં પણ છે, બધા જ પદાર્થોમાં, એટલે પુદ્ગલને છોડીને બીજા બધા પદાર્થોમાં પણ અમૂર્તિક પણ છે, તો એમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. જો ત્યાં અમૂર્તત્વ લક્ષણ, લક્ષ્ય જે આત્મા તેમાં પણ છે, અને અલક્ષ જે આકાશાદિક તેમાં પણ છે. જોયું, જે આપણો ટાર્ગેટ પદાર્થ કયો છે કે આત્મા, આપણો ટાર્ગેટ પદાર્થ જે આત્મા છે એમાં ભલે બધામાં અમૂર્તત્વ છે, પણ એના સિવાય જે બીજા પદાર્થો પણ છે એ બીજા પદાર્થોમાં પણ અમૂર્તત્વ જોવામાં આવે છે. એટલે એ એટલે ત્યાં અતિવ્યાપ્તિ પણ દોષ લાગુ પડે છે. હવે જો આગળ વાંચીએ, જો આપણે આગળ વાંચીએ છીએ, જે લક્ષ આત્મામાં પણ છે અને અલક્ષ આકાશાદીમાં પણ છે, માટે અમૂર્તત્વ એમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. બરાબર, કારણ કે એ વડે આત્માને ઓળખતા આકાશાદિક પણ આત્મામાં થઈ જાય છે. જો અમૂર્તત્વ એ આત્માનું લક્ષણ બનાવીએ તો જેટલું પણ આકાશ છે, જેટલું ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય કાળ અને જીવ એ બધા મળીને જીવ થઈ જાય. ખ્યાલ આવે છે ને? કેમ કે આપણે એવું લક્ષણ બનાવ્યું કે જે અમૂર્તિ એ બધા જીવ, તો જે આ અલક્ષ્ય છે, આ જુદા પદાર્થો છે જે આપણા ઇન્ટેન્શનના નથી, આપણું જે ટાર્ગેટ પદાર્થ છે એ નથી, એ પણ આત્મામાં આવી જાય છે. માટે ત્યાં અતિવ્યાપ્તિપણાનો દોષ લાગે છે. જો આ અવ્યાપ્તિ ને અતિવ્યાપ્તિ એના વચ્ચે બહુ સરસ ડિફરન્શિયેટ બિટવીન છે, અહીંયાથી વાંચું છું બીજી બુકમાંથી છે. જો પહેલું અવ્યાપ્તિ, યે લક્ષ્ય કે એક દેશ મે હી પાયા જાતા હૈ. અવ્યાપ્તિ એટલે શું કે જે પદાર્થ આપણને આપણો ટાર્ગેટ પદાર્થ છે એના પણ એક પાર્ટમાં જ આ અવ્યાપ્તિ વાળું લક્ષણ હોય છે, એટલે ત્યાં અવ્યાપ્તિ દોષ આવે છે. અને અતિવ્યાપ્તિમાં કેવું છે કે લક્ષમાં આપણા ટાર્ગેટમાં તો છે પણ અલક્ષમાં પણ છે, ટાર્ગેટની બહારના પદાર્થોમાં પણ એ લક્ષણ જોવામાં આવે છે, એટલે ત્યાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. બરાબર, જો સેકન્ડ પોઈન્ટ, ય એક હી જાતિવાળી વસ્તુઓ મેં હિ પાયા જાતા હૈ. અવ્યાપ્તિ દોષ એક હિ જાતિવાળી વસ્તુઓ મેં પાયા જાતા હૈ. જેવી રીતના જીવ પદાર્થનું લક્ષણ આપણે મતિશુદ્ધ જ્ઞાન કર્યું તો ફક્ત જીવની અંદર જ એ લક્ષણો જોવા મળે છે ને, બીજા પુદ્ગલ આદિ પદાર્થોમાં એ લક્ષણ જોવામાં આવતો નથી. એટલે અવ્યાપ્તિ એક જ જાતિના પદાર્થોમાં દોષ ઊભો થાય છે. જ્યારે અતિવ્યાપ્તિમાં શું થાય છે કે જે આપણું ટાર્ગેટ પદાર્થ છે જીવ, એ જીવમાં પણ અમૂર્તિકપણું છે અને આકાશમાં પણ અમૂર્તિકપણું છે, એટલે એકથી વધારે જાતિના દ્રવ્યમાં જ્યાં કોઈ લક્ષણ હોય તો ત્યાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. અવ્યાપ્તિ દોષ બાય ડેફિનેશન કોઈ એક જ જાતિમાં એ લક્ષણ હોવું જોઈએ, એ પણ પૂરામાં ન હોવું જોઈએ, તો અવ્યાપ્તિ દોષ આવે. બરાબર ને? અતિવ્યાપ્તિમાં કેવું છે કે એકથી વધારે ભિન્ન ભિન્ન જાતિવાળા પદાર્થોમાં એ લક્ષણ જ્યારે જોવામાં આવે તો એને અતિવ્યાપ્તિ દોષ લાગુ પડે છે. હવે જો થર્ડ, યહ
कुछ समय वाला अर्थात अल्पकालिक भी हो सकता है और यह त्रैकालिक भी हो सकता है जो अव्याप्ति दोष अने अतिव्याप्ति दोष। हवे अव्याप्ति दोष अमुक काल संबंधी पण होई शके छे, अमुक काल संबंधी होई शके अने पाछळथी ए पूरा पदार्थमां फैलाई जाय तो एमां लक्षण एमां दोष आवतो नथी। જ્યારે અતિવ્યાપ્તિ જે એકથી વધારે પદાર્થમાં આવે છે તો લગભગ એ ત્રિકાળિક જ એ દોષ જોવામાં આવે છે એમ કે છે। જો આગળ યહ એક હી દ્રવ્ય કી કુછ દશાઓ કો લક્ષણ બનાને પર ભી હો સકતા હૈ। અવ્યાપ્તિ દોષ ક્યારે આવે છે કે જ્યારે કોઈક એક દ્રવ્યની કોઈક અવસ્થાઓ, અવસ્થાઓ એટલે કે પર્યાયો, પર્યાયને લક્ષણ બનાવતા અવ્યાપ્તિ દોષ આવી જાય છે। કેમ કે એક પર્યાય બાય ડેફિનેશન એ લિમિટેડ સમયની હોય છે। જ્યારે દ્રવ્ય કેવું છે કે દ્રવ્ય ત્રિકાળિક છે, પર્યાય લિમિટેડ છે, દ્રવ્ય ત્રિકાળિક છે, માટે બાય ડેફિનેશન પર્યાયને લક્ષણ બનાવતા એમાં અવ્યાપ્તિ દોષ આવે છે। જ્યારે અતિવ્યાપ્તિ કેમાં આવે છે કે ભિન્ન ભિન્ન દ્રવ્યની દશાઓ કો લક્ષણ બનાને, કોઈ ભિન્ન ભિન્ન દ્રવ્ય છે એ ભિન્ન ભિન્ન દ્રવ્યોમાં સેમ પર્યાય અથવા સેમ ગુણો જોવામાં આવે તો ત્યાં અતિવ્યાપ્તિ દોષ લાગે છે। હવે જો આગળ અવ્યાપ્તિ ઇસે આશ્રવ બન સંવર નિર્જરા મોક્ષ પુણ્ય પાપ સંબંધી વિપરીત માન્યતાએ इन्हें अपना मानने रूप अथवा इनसे ही अपनी पहचान करने रूप मिथ्या मान्यता पुष्ट होती है। जो जे अव्याप्ति दोष आवे छे ने, ए अव्याप्ति दोष सेने कारणे आवे छे कि जीव पोताना राग द्वेष भावो ने पोतानो स्वरूप मानी ले छे। आ तो आपणे थोड़ा प्रेक्टिकल एक्जाम्पल जोशु ने हमणा थोड़ीक वारमां तो आपणे वधारे एमां क्लेरिटी आवशे। जीव पोताना राग द्वेष भावो ने हमेशा पोताना मानी ले छे। હવે રાગદ્વેષ ભાવ જીવમાં છે કે નહીં? જો જીવની સત્તામાં તો છે જ નહીં એટલે ત્યાં તો અસંભવ દોષ છે। જીવની પર્યાયમાં રાગદ્વેષના ભાવ છે નથી એમ નથી, પણ છે તો પણ એનો સ્વભાવ નથી, એ તો ટેમ્પરરી વિકારી અવસ્થા છે અને એને જો આપણે લક્ષણ માની લેવામાં આવે તો ત્યાં અવ્યાપ્તિ દોષ આવે છે અને એને કારણે આશ્રવ બન સંવર નિર્જરા મોક્ષ આદિ બધી જીવની સાત તત્વોની ભૂલો ઉભી થાય છે। અતિવ્યાપ્તિમાં શું છે? ઇસે મુખ્યતયા જીવ અજીવ તત્વ સંબંધી વિપરીત માન્યતા પુષ્ટ હોતી હૈ। જનરલી જેટલી પણ ભૂલ આ જીવ આ શરીરને પોતાનું માનીને કરે છે, જેટલી પણ ભૂલો આ જીવ શરીરને પોતાનું માનીને કરે છે એમાં મેજરલી કાં તો અસંભવ દોષ છે કાં તો અતિવ્યાપ્તિ દોષ છે। કાં તો શરીરને પોતાનું માનતા, જેવી રીતના જો હું કેટલો સુંદર રૂપાળો દેખાઉં છું, હે કેટલા સરસ મારા વાળ છે, હવે ન તો વાળ જીવની સત્તામાં છે ન રૂપાળો સ્વરૂપ જીવની સત્તામાં છે, જીવની સત્તામાં અંશે પણ નથી, માટે ત્યાં અસંભવ દોષ આવે છે। અસંભવ દોષ આવવા છતાં આપણો જીવનો કેટલો સમય આ શરીરની પાછળ જ વયો જાય છે કે અને ક્યાંક એવી અવસ્થા જો ગમન કરતી વખતે આ જો હું ગમન કર્યું, હા મેં ગમન કર્યું તો ત્યાં મેં ગમન કર્યું ત્યાં આત્માએ પણ કર્યું શરીરે પણ કર્યું તો ત્યાં અતિવ્યાપ્તિ દોષ આવે છે। કેમ કે શરીરે પોતાની રીતે ગમન કર્યું, આત્માએ પોતાની રીતે ગમન કર્યું, એક દ્રવ્ય બીજા દ્રવ્યને ગમન કરાવ્યું નથી, પણ તો પણ એકથી વધારે પદાર્થની ગમનરૂપ ક્રિયા થઈ અને એને એમ માની લેવું કે આ તો બધું મેં કર્યું છે તો અતિવ્યાપ્તિ દોષ એમાં આવે છે। ખ્યાલ આવે છે કે નહીં? જો આગળ જઈએ અવ્યાપ્તિમાં इसे यथार्थ लक्षण मान लेने पर अपनी पर्यायों के साथ एकत्व ममत्व कर्तृत्व भोक्तृत्व आदि रूप विपरीत बुद्धियां पुष्ट होती है। जो अव्याप्ति दोष जेमा लागू पड़े छे ए अव्याप्ति दोष मा एवी जे पर्यायो छे ने के आ जो मैं कार्य कर्यु, हाँ आ वस्तु पदार्थ मैं भोगव्यो, आनो आ मारी छे, एकत्व ममत्व આ હું જ છું આદિ આ આ બધી માન્યતાઓ જીવની પુષ્ટ થાય છે. કેમ કે ખરેખર છે તો આ જીવની વિકારી અવસ્થાઓ, ખરેખર છે તો જીવની પર્યાયમાં ઉત્પન્ન થતો વિકાર, પણ એ વિકારને પોતાનું માની લીધું, અવ્યાપ્તિ દોષને પોતાનું લક્ષણ માની લીધું, તો એને કારણે જીવની આ બધી બુદ્ધિઓ, એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વની બુદ્ધિઓ પુષ્ટ થાય છે. અને અતિવ્યાપ્તિને કારણે શું થાય છે? ઇસે યથાર્થ લક્ષણ માન લેને પર પદાર્થ કે સાથ એકત્વ આદિ વિપરીત બુદ્ધિયા પુષ્ટ હોતી હૈ. જો અતિવ્યાપ્તિને લક્ષણ માનતા ત્યાં પર્યાયનો દોષ નથી, કે પર્યાયને લક્ષણ માનવારૂપ દોષ નથી. ત્યાં દોષ શું છે? કે એ જ લક્ષણ બીજા પદાર્થમાં પણ છે. તો ત્યાં ભૂલો શું થાય છે? કે મેં પર પદાર્થનું કાર્ય કર્યું, મેં આ પુદ્ગલનું આમ કરી નાખ્યું, આ શરીરને મેં આમ કરી નાખ્યું, એ બધી ભૂલો અતિવ્યાપ્તિ દોષને કારણે થાય છે. જો છેલ્લો પોઈન્ટ અવ્યાપ્તિ, ઇસ દોષ સે બચને કે લીએ મુખ્યતઃ વિવિધ પર્યાયો કા યથાર્થ સ્વરૂપ જાણના અત્યાવશ્યક હૈ. અવ્યાપ્તિ દોષથી બચવા માટે શું કરવું પડે? કે પર્યાય, વિવિધ પર્યાયો એનું સ્વરૂપ જાણવું અતિ આવશ્યક છે. અરે પર્યાયો નહીં, એકચ્યુઅલી દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ જ જાણવું આવશ્યક છે. જ્યાં જીવ દ્રવ્ય ગુણ પર્યાયનું વ્યવસ્થિત સ્વરૂપ જાણી લે છે, તો પોતાના જે ગુણો છે એ ગુણો જીવ સાથે ત્રિકાળ રહેવા વાળા છે, તો એને જ લક્ષણ બનાવે છે. પર્યાયો તો નિરંતર બદલતી છે, અને નિરંતર બદલતી પર્યાયોમાં જો લક્ષણ બનાવવામાં આવે, હું સમ્યક દ્રષ્ટિ, હું કેવલ જ્ઞાની એવું પણ જો લક્ષણ બનાવવામાં આવે, તો જીવને અતિવ્યાપ્તિ દોષ આવે છે. અતિવ્યાપ્તિ દોષ આવતા પદાર્થનો, એટલે કે આત્માનો નિર્ણય થઈ શકતો નથી, આત્માનો નિર્ણય થઈ શકતો નથી, તો ત્યાં સમ્યક દર્શન આદિ રહેતા નથી. ખ્યાલ આવે છે ને? એટલે અવ્યાપ્તિ દોષમાં પર્યાયનું સ્વરૂપ વ્યવસ્થિત જાણવું જરૂરી છે. અને અતિવ્યાપ્તિમાં શું કીધું? કે અતિવ્યાપ્તિ દોષ સે બચને કે લીએ મુખ્યતયા દ્રવ્યો કા જાતિ અપેક્ષા પૃથક પૃથક સ્વભાવ જાણના આવશ્યક છે. અતિવ્યાપ્તિ દોષથી બચવા માટે દ્રવ્ય જે જુદી જુદી જાતિના છે, જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, એને વ્યવસ્થિત રૂપે જાણવા બહુ આવશ્યક છે. જો દ્રવ્યને વ્યવસ્થિત રૂપે જાણવામાં ન આવે, અને બે દ્રવ્યની વચ્ચે એક કોમન લક્ષણ બનાવી દેવામાં આવે, તો અતિવ્યાપ્તિ દોષ આવે છે. જો આ રીતે આપણે અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ લક્ષણાભાસ એની પરિભાષા જોઈ, એને એક્ઝામ્પલ જોયા, અને ઘણા ડિટેલમાં ડિફરન્શિયેટ બિટવીન આપણે જોયા. હવે જો આગળ અસંભવ દોષ આપણે વાંચીએ છીએ. જો અસંભવ દોષ, એક વચમાં ક્વેશ્ચન છે, અલક્ષ્ય કોને કહે છે? એ તો આપણે વાંચી દીધું. લક્ષ્ય એટલે કે જે પદાર્થની આપણે ચર્ચા કરીએ છીએ એને લક્ષ્ય કહેવાય છે. અને અલક્ષ્ય કોને કહેવાય? કે જે પદાર્થની ચર્ચા કરીએ છીએ એના સિવાય બીજા પદાર્થો, તે અલક્ષ્ય છે. બરાબર, એ તો આપણે વાંચી લીધું. ચાલો આગળ, અસંભવ દોષ કોને કહે છે? લક્ષ્યમાં લક્ષણની અસંભવતાને અસંભવ દોષ કહે છે. જે લક્ષ્ય છે, જે પદાર્થની આપણે ચર્ચા કરીએ છીએ, એમાં એવી કેરેક્ટરિસ્ટિક્સ, એવા ગુણો, એવું લક્ષણ હોવું જ નહીં, એને અસંભવ દોષ કહે છે. જે લક્ષણને આપણે પદાર્થનું લક્ષણ બનાવ્યું, જો એ પદાર્થમાં છે જ નહીં અને આપણે ભૂલથી બનાવી લીધું, તો એમાં શું પ્રોબ્લેમ આવે છે? કે અસંભવ દોષ છે, એવું તો પોસિબલ જ નથી. જો વિશેષ એક્ઝામ્પલ આપશે, જે લક્ષણ લક્ષમાં હોય જ નહીં એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અસંભવપણું જાણવું. જે લક્ષણ એટલે જે કેરેક્ટરિસ્ટિક્સ પદાર્થમાં છે જ નહીં, એને જો એનું લક્ષણપણું કહેવામાં આવે તો અસંભવ દોષ આવે છે. જેમ કે આત્માનું લક્ષણ જડપણું, આત્માને જડપણું સ્પર્શ રસ ગંધ વર્ણ આત્મામાં હોવું, જ્ઞાન આત્મામાં ન હોવું, ખ્યાલ આવે છે ને? આત્મા જડ હોવો, સ્પર્શ રસ ગંધ વર્ણ વાળો હોવો, આવું જો આત્માનું લક્ષણ બનાવવામાં આવે તો ત્યાં અસંભવ દોષ આવે છે. અસંભવ દોષ કેમ આવે છે ત્યાં? કેમ કે આત્મામાં એવી જાતની ક્વોલિટી છે જ નહીં. જેમ આત્માનું લક્ષણ જડપણું કહીએ, ત્યાં એ લક્ષણ પ્રત્યક્ષ આદિ પ્રમાણ વડે વિરુદ્ધ છે. આ પ્રત્યક્ષ આદિ પ્રમાણ એટલે શું? કે આત્માને પ્રત્યક્ષ જાણીએ છે તો એમાં પણ સ્પર્શ રસ ગંધ વર્ણ જણાતા નથી. અને પ્રત્યક્ષ આદિ પ્રમાણ, તો પ્રત્યક્ષ પ્રમાણ, આગમ પ્રમાણ આદિ બધા પ્રમાણો છે, બરાબર. આગમ પ્રમાણ એટલે શું? કે શાસ્ત્રમાં આત્માનું જે સ્વરૂપ કહ્યું છે એ આત્માના સ્વરૂપમાં શાસ્ત્રમાં પણ સ્પર્શ રસ ગંધ વર્ણ એના ગુણો છે એમ નથી કહ્યું, અને પ્રત્યક્ષ જાણતા પણ એમ નથી જણાતું, તો પણ જો એનું લક્ષણ સ્પર્શ રસ ગંધ વર્ણ કહેવામાં આવે તો એ પ્રત્યક્ષાદી પ્રમાણોથી વિરુદ્ધ છે. અને વિરુદ્ધ છે માટે ત્યાં અસંભવ દોષ આવે છે. જો માટે એ અસંભવ દોષ સહિત છે, કારણ કે એ વડે આત્માને માનતા ઉદ્ગલાદી પણ આત્મા થઈ જાય છે. જો સ્પર્શ રસ ગંધ વર્ણ કરો આત્માનું લક્ષણ, તો ઉદ્ગલ દ્રવ્ય બધા આત્મા થઈ જશે, અને જે એકચ્યુઅલ આત્મા છે એ બધા તો લક્ષની બહાર નીકળી જશે, કેમ કે એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે જ નહીં, ખ્યાલ આવે ને? તો જેટલા પૂતગલ છે બધા આત્મા થઈ જાય. તો કારણ કે એ વડે આત્માને માનતા પૂતગલ આદિ પણ આત્મા થઈ જાય છે, અને આત્મા છે તે અનાત્મા થઈ જાય છે, આત્મા છે તે અનાત્મા થઈ જાય છે. જો આવું ક્યારે થતું નથી, આવું ક્યારે થતું નથી, આ તો જીવની માન્યતામાં ભૂલ થાય છે. પદાર્થમાં આવું ક્યારે ચેન્જીસ થતા નથી? પદાર્થ તો જે તેના લક્ષણો સહિત છે એ તો હંમેશા અનાદિ અનંત એવો જ રહે છે. આ તો જીવે પોતાની માન્યતામાં જે ભૂલો કરીને રાખી છે એ ભૂલોને કારણે એને પદાર્થનું સ્વરૂપ આવું વિપરીત માનવામાં આવે છે, અને એને કારણે એની માન્યતામાં આવા બધા દોષ આવે છે. એટલે જીવે પોતાની માન્યતામાં પૂતગલને આત્મા માની લીધો છે, અને આત્મા નામક કોઈ પદાર્થ એની સત્તામાં છે જ નહીં. આજે જે વિશ્વના જેટલા લોકો છે જે જૈન માન્યતા નથી માનતા, સમજો, તો એમના એમની માન્યતામાં આત્મા નામક વસ્તુ છે ખરી કંઈક, પણ એ શું છે ખ્યાલ નથી. અને ભૂલથી આ પોતાનું શરીર આદિ જે છે ને એને જ પોતાનું સ્વરૂપ માનીને બેઠા છે. હવે શરીરને પોતાનું સ્વરૂપ માનીને બેઠા છે તો એની બધી સાળ સંભાળ કાળજી આદિ બધું રાખે છે, એના માટે બધી મહેનત કરે છે, અને બધી મહેનત કર્યા પછી પણ એમની મરજી અનુસાર તો એ શરીર ચાલતું નથી. એવું શું કામ થાય છે? કેમ કે વસ્તુ સ્વરૂપ એવું છે કે શરીર ઉદ્ગલ દ્રવ્ય છે અને એનામાં જીવના એકે લક્ષણો નથી. જીવ દ્રવ્ય જુદો છે અને જીવ દ્રવ્ય પોતાના લક્ષણો સહિત છે. જ્યાં જીવ પોતાના લક્ષણોને ન જાણે, ભૂલથી શરીર આદિને પોતાના માની લે, તો ત્યાં અસંભવ દોષ આવે છે, અને એને કારણે જીવ દુઃખી જ થાય છે. જો થોડા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ ને, વિચાર તો કરો, આપણે મેજોરિટી પરિણામ કેવા કરીએ છીએ? કાં તો મારું ઘર, મારી ગાડી, મારું ફેમિલી, મારું શરીર, આ બધા મારું મારું જે આપણે કરીએ છીએ એમાં કયો દોષ આવે છે? મારું કહેતા મારા આત્માની સત્તામાં એમાંથી એકે પદાર્થ એડ થઈ શકે છે? આ ઘરનો એકે પરમાણુ આત્માની સત્તામાં જઈ શકે છે? આત્માની સત્તાનો એકે ગુણ ઘરમાં આવી શકે છે? અચ્છા, આપણી ગાડીનો એકે પરમાણુ આત્માની સત્તામાં છે? આ ફેમિલીના જેટલા મેમ્બર્સ છે એકે મેમ્બર આત્માની સત્તામાં જઈ શકે છે? નથી જઈ શકતા કે નહીં? તો આ બધા કયો દોષ ધારે છે? આ બધાને પોતાનો માનવા એ કઈ ભૂલ છે? જીવની અસંભવ દોષ છે. ખ્યાલ આવે છે કે નહીં? જીવ ફક્ત તેમના ઉપર રાગ દ્વેષના પરિણામ કરે છે, અને એ રાગ દ્વેષના પરિણામ પણ જીવની પોતાની ભૂલ છે. બાકી પદાર્થોની અપેક્ષાએ બધા પદાર્થ સ્વતંત્ર છે. હા, એક પદાર્થ બીજા પદાર્થનું કઈ કરી શકતું નથી. આ તો જીવે જ પોતાના ભ્રમથી આ મારા છે આ મારા છે એમ કરીને પકડી રાખ્યા છે, અને પકડી રાખ્યા છે તો નિરંતર અસંભવ દોષ જેમાં લાગે છે એવી મહામૂર્ખામીની ભૂલ કરે છે. અને એવી ભૂલ તો કરે છે ભૂલ કરવાને કારણે, પછી એને ફીલિંગ, એનો ભોગવટો પણ એને એવો થાય છે કે નિરંતર દુઃખને ભોગવ્યા કરે છે ને. આ હવે બીજી વસ્તુમાં આવીએ. આ મારા પરિણામ, આ મારું જ્ઞાન, આજે હું તો બહુ ડાયો છોકરો છું, હા મને ગુસ્સો નથી આવતો, અથવા મને બહુ ગુસ્સો આવે છે, મારા પરિણામ બહુ શાંત છે અથવા મારા પરિણામ બહુ અશાંત છે, મને જરાય લોભ નથી અથવા મને જરાય લોભ છે. ખ્યાલ આવે છે ને? આ બધા પરિણામ કઈ જાતની ભૂલ બતાવે છે? આ મારા 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 કરીને એ પર્યાયોને જીવે પોતાનું સ્વરૂપ માની લીધું છે. ખ્યાલ આવે છે ને? હા, આપણી સત્તામાં જ થાય છે એ બધા પરિણામ, જીવ દ્રવ્યની સત્તામાં થાય છે. પણ એ જીવ દ્રવ્યનું ખરેખરું સ્વરૂપ નથી, એ તો જીવ દ્રવ્યના વિભાવ પરિણામ છે. એક સમય પૂરતા થાય છે, પછી વયા જાય છે. પણ એને જ જીવે પોતાનું સ્વરૂપ માની લીધું છે, અને એને કારણે એ મારા 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 કરીને એ પર્યાયોને પોતાનું સ્વરૂપ માનતા એમાં અવ્યાપ્તિ દોષ આવે છે. અવ્યાપ્તિ દોષને કારણે જીવ નિરંતર એ પરિણામોને પોતાના બનાવવાની કોશિશ કરે છે, બની શકતા નથી, કેમ કે પરિણામ એક સમયની અવસ્થા છે. જ્યાં એને પોતાના બનાવવાની ટ્રાય કરે છે ત્યાં તો પરિણામ બદલાઈ જાય છે. જો પોતે ઈચ્છા તો કરે કે આજે મારા પરિણામ એકદમ શાંત રહે, આજે મારા આજે હું એકદમ પ્રફુલ્લિત રહું, આજે હું એકદમ ખુશખુશાલ રહું, અને કંઈક નાની અવસ્થા બને તો તરત ગુસ્સો આવી જાય છે, તરત પરિણામ બગડી જાય છે. એવું શું કામ થાય છે? જો આપણા હાથની વાત હોય તો આપણે આપણા પરિણામને પકડી રાખવા જોઈએ ને કે મારે તો આવા જ પરિણામ રાખવા છે. એક સમયની પર્યાયો છે, ઉદય અનુસાર થાય છે. ખ્યાલ આવે છે ને? જીવનું હવે જ્યાં સમયસારના શુદ્ધાત્માની વાત કરીએ તો પર્યાયની સત્તા જીવમાં છે જ નહીં, એ શુદ્ધાત્મામાં પર્યાયની સત્તા જ નથી. સત્તા નથી એટલે એ શુદ્ધાત્મા ત્રિકાળી ધ્રુવ પદાર્થ છે, અને પર્યાય જે છે એક સમયની બદલતી અવસ્થા છે. મારું ખરેખરું સ્વરૂપ પર્યાય નથી, એ ત્રિકાળી ધ્રુવ પદાર્થ છે. એને જ્યાં પોતાનું વાસ્તવિક સ્વરૂપ માનતા જીવને ખરેખર પદાર્થનું પકડવું બને છે, અને ત્યાં એને આનંદ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવે છે ને? જો બીજા એક્ઝામ્પલ લઈએ. આ મે હાથ હલાયો, ઓલું આપણે કઈ ઓલી ગેમ રમીએ ને કે ઓલું બોલ ઉડાવવાનો હોય અથવા ઓલું તીર કામતું મારવાનું હોય, ડાર્ટ મારવાનું હોય. જો મે માર્યું, મે એક્ઝેક્ટ નિશાન પર એને માર્યું, અરે આ હાથ પૂતગલ, એ ડાર્ટ પૂતગલ, એ સામેની જગ્યા જ્યાં એને લાગવાનું છે એ પૂતગલ, અહીંથી એ ડાર્ટ ગયું એ પોતાની ક્રિયાવતી શક્તિને કારણે ગયું. ખ્યાલ આવે છે ને? જીવે તો શું કર્યું? જીવે ફક્ત વિકલ્પ કર્યો કે બસ હું એવો વિચાર કરું કે ત્યાં લાગે. જીવે ફક્ત એટલો વિકલ્પ કર્યો. ખ્યાલ આવે છે ને? હવે એટલો વિકલ્પ કર્યો, એટલું કાર્ય તો જીવમાં થયું, અને બાકીનું બધું કાર્ય પૂતગલની સત્તામાં થયું. પૂતગલની સત્તામાં એ ડાર્ટ અહીંથી ત્યાં ગયું, અને ત્યાં એ એક્ઝેક્ટ લોકેશન પર લાગ્યું. અને આવું હોવા છતાં જીવ શું માને છે કે જો આ બધું મેં કર્યું, આ બધું મેં કર્યું, આ જો મારા અક્ષર કેટલા સુંદર છે. હવે અક્ષર શું છે? એ પૂતગલની રચના છે, આ હાથ પૂતગલની રચના છે. જો જીવની મરજી અનુસાર થતું હોત તો કયો જીવ એમ વિચાર કરે કે એના અક્ષર સારા ન નીકળે? જો મેં કેટલી સરસ વાંસળી વગાડી, જો મેં કેટલું સરસ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યું, બોલો સમીરભાઈ ઓલું વગાડો છો ને સરસ મજાનો પૂજામાં, જો મેં કેટલું સરસ વગાડ્યું, તો જો આપણા હાથની વાત હોત તો બધા જ એવું ઈચ્છત ને કે ભાઈ મારે પણ એટલું સરસ વગાડવું છે, પણ નથી વાગતું, પોતાની રીતે વાગે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જ્યાં જીવની પર્યાય ઇન્ક્લુડેડ છે અને પૂતગલની પર્યાય પણ ઇન્ક્લુડેડ છે, ખ્યાલ આવ્યો ને? જીવની પર્યાય પણ ઇન્ક્લુડેડ છે અને પૂતગલની પર્યાય પણ ઇન્ક્લુડેડ છે. આ હાથ હલવો, આ ઓલું ડાર્ટ ફેંકવું અને એક્ઝેક્ટ નિશાન પર લાગવું અને એ બધી ક્રિયા મેં કરી એમ માનવું, એમાં અતિવ્યાપ્તિ દોષ લાગુ પડે છે. ખ્યાલ આવે છે ને? અતિવ્યાપ્તિ દોષ લાગુ પડે છે. કેમ કે જીવની સત્તામાં એ પૂતગલનું કાર્ય કરી શકવાની યોગ્યતા નથી. પૂતગલની સત્તામાં જીવનું કાર્ય કરી શકવાની યોગ્યતા નથી. એવું હોવા છતાં જીવે પૂતગલની ક્રિયાને પોતાની માની એમાં એને અતિવ્યાપ્તિ દોષ આવી જાય છે. અતિવ્યાપ્તિ દોષને કારણે માને તો છે કે હું કરું, પણ એની મરજી અનુસાર થતું નથી, અને થતું નથી તો ત્યાં જીવ નિરંતર દુઃખી રહે છે. જો સંસાર અવસ્થામાં મેજોરિટી જીવ જે ભૂલો કરે છે તો બધી અસંભવ દોષની જ કરે છે. કેમ કે આ ઘર મકાન આદિ પર પદાર્થને પોતાનું માની રાખ્યું છે ને, બધી મેજોરિટી ભૂલ અસંભવ દોષની છે. પણ એના સિવાય અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ પણ નિરંતર જીવના ચાલ્યા કરે છે. જ્યાં સુધી જીવ પોતાના આત્મ સ્વરૂપને ઓળખતો નથી, પોતાના ત્રિકાળી ધ્રુવ પરમાત્માને, એના ગુણોને, જ્ઞાન આદિ ત્રિકાળી ગુણોને ઓળખતો નથી, અને એક એક સમયની પર્યાયમાં અથવા તો અન્ય દ્રવ્યમાં પોતાપણું માને છે, તો લક્ષણાભાસ થાય છે અને એને કારણે જીવ નિરંતર દુઃખી જ દુઃખી રહે છે. ખ્યાલ આવે છે? જો આ લક્ષણની વાત આપણે ક્યાંથી શરૂ કરી હતી કે પદાર્થને જાણવાનો ઉપાય છે લક્ષણ. ખ્યાલ આવે? લક્ષણ શું છે? પદાર્થને જાણવાનો ઉપાય. હવે અહીંયા કયા પદાર્થને જાણવો છે? કે અહીંયા આત્મા નામક પદાર્થને જાણવો છે કે નહીં? તો એ પદાર્થને જાણવા માટે જે એનું એ વિશેષ લક્ષણ, એનું કી, એની એટ્રીબ્યુટ, એની કી કેરેક્ટરિસ્ટિક્સ, એને જ્યાં સુધી ન પકડવામાં આવે ત્યાં સુધી પર પદાર્થને આત્મા રૂપે માનતા જીવ ભૂલ જ કરે છે અને દુઃખી રહે છે. જો આ છેલ્લો ક્વેશ્ચન છે લક્ષણમાં, 35 નંબરનો ક્વેશ્ચન. તો હવે સાચું લક્ષણ કોને કહેવું? સાચું લક્ષણ કોને કહેવું? કે જે લક્ષમાં છે, જે લક્ષણ લક્ષમાં તો સર્વત્ર હોય અને અલક્ષમાં કોઈ પણ ઠેકાણે ન હોય, એવું જ લક્ષણ સાચું છે. જો સાચું લક્ષણ કોને કહેવાય? કે જે લક્ષમાં તો બધે વ્યાપેલું છે, બધે ફેલાયેલું છે. ખ્યાલ આવે છે ને? પણ અલક્ષમાં જે પદાર્થ આપણો ટાર્ગેટ પદાર્થ નથી, એમાં એ લક્ષણ જરા પણ નથી. એમાં એ લક્ષણ જરા પણ નથી. તો અતિવ્યાપ્તિ દોષ પણ નથી અને અવ્યાપ્તિ દોષ પણ નથી અને અસંભવ દોષ તો નથી જ, કેમ કે એમાં લક્ષણ લક્ષમાં છે. તો જો જે લક્ષમાં તો સર્વત્ર હોય અને અલક્ષમાં કોઈ પણ ઠેકાણે ન હોય, તે જ સાચું લક્ષણ છે. જો ઉદાહરણ, જેમ કે આત્માનું લક્ષણ ચૈતન્ય. ચૈતન્ય એટલે શું? આ જીવની આ જે ચેતના, આ જાણવા દેખવા રૂપ શક્તિ છે કે નહીં? તો એ જાણવા દેખવા રૂપ શક્તિનો જે ગુણ, એ ચૈતન્ય ગુણ, એ ચૈતન્ય ગુણ આત્મામાં ત્રણેય કાળ રહે છે. જાણે કોઈ પણ અવસ્થા જીવની કેમ ન હોય, નિગોદની અવસ્થામાં પણ જીવની જાણવારૂપ શક્તિ રહે છે. ભલે ઓછું જાણે છે પણ શક્તિ તો છે ને. અને સિદ્ધ ભગવાનની અવસ્થામાં પણ જીવની જાણવારૂપ શક્તિ રહે છે. તો જો ચૈતન્ય એ આત્માનું લક્ષણ. હવે એ લક્ષણ બધાય આત્મામાં છે. જેટલા બી આત્મા છે વિશ્વમાં, બધામાં ચૈતન્ય જોવામાં આવે છે. અને અનાત્મામાં કોઈ પણ ઠેકાણે હોતું નથી. આત્માને છોડીને બીજા કોઈ પણ પદાર્થમાં ચૈતન્ય જોવામાં આવતું નથી, માટે તે જ સાચું લક્ષણ છે. આત્માનું સાચે સાચું લક્ષણ શું? એ ચેતના જાણવા દેખવાનો સ્વભાવ, એની એ શક્તિ, એને એનું સાચું લક્ષણ કહે છે. એ વડે આત્મા માનતા આત્મા અને અનાત્માનું યથાર્થ જ્ઞાન થાય છે, કોઈ દોષ આવતો નથી. જો ચૈતન્યથી આત્મ પદાર્થને ઓળખવામાં આવે તો આત્મા જ પકડાય છે, કોઈ અન્ય પદાર્થ પકડાતા નથી, કેમ કે અન્ય પદાર્થમાં ચૈતન્ય છે નહીં અને મારા આત્મામાં બધે જ ફેલાયેલું છે. તો જ્યાં મારી જાણવા દેખવાની શક્તિને પકડવામાં આવે છે તો ત્યાં મારો આખો આત્મા પકડાઈ જાય છે, અને એક મારો આત્મા પકડાઈ જતા બીજા વિશ્વના કોઈ પદાર્થથી જુદો એવો આત્મા પકડાતા, હવે હું એની ઉપર મારું લક્ષ્ય કરીશ, આ જ મારું સ્વરૂપ છે એવું માનીશ, તો મને અંદરથી સુખની ઉત્પત્તિ થશે. પહેલા જે પર પદાર્થ પર આપણી એનર્જી આપણે વેસ્ટ કરતા હતા, એની બદલે બધી શક્તિ આપણે પોતાના આત્મા પર કેન્દ્રિત કરીએ છીએ તો ત્યાં જીવને સુખ ઉત્પન્ન થાય છે. માટે ચૈતન્ય તે જીવનું સાચું લક્ષણ છે. જો આ રીતે આપણે લક્ષણ અને લક્ષણાભાસ એ પ્રકરણ અહીંયા પૂરું થયું. હવે આગળ પ્રમાણનું પ્રકરણ છે, એ પ્રકરણ આપણે આગળના ક્લાસમાં લેશું. અહીંયા હવે જીનવાણી સ્થિતિ લઈએ છીએ. હે જીનવાણી ભારતી તુહી જપો દિન રહેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું દો. બોલો જીનવાણી માતનો જય હો.